એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે આપણી આસપાસ સતત ગુંજતો રહે છે, ક્યારેક ગર્વથી તો ક્યારેક ચિંતા સાથે. વિષય છે રાષ્ટ્રવાદ. આ શક્તિશાળી ભાવના શું છે, ક્યાંથી આવે છે અને આજે પણ આટલી પ્રબળ કેમ છે?
ખરેખર આ વિશે જેટલો જાણીતો લાગે ને એટલો જ જટિલ પણ છે. દુનિયાભરમાં જે રાજકીય ગતિવિધિઓ ચાલે છે, સંઘર્ષો થાય છે, ઓળખની જે ચર્ચાઓ છે,
હા, એ બધામાં ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રવાદ તો હોય જ છે.
બરાબર, એ કેન્દ્રમાં હોય છે. તો આને સમજવા માટે આપણે આજે સ્ટીવન ગ્રોસબીના વિચારોનો આધાર લઈશું, ખાસ કરીને એમના બે પુસ્તકો નેશનલિઝમ અને નેશનલિઝમ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન.
ગ્રોસબી, એમનો અભિગમ કદાચ આપણને આ મુદ્દાના મૂળ સુધી લઈ જવામાં મદદ કરી શકે.
ચોક્કસ.
તો ચાલો શરૂ કરીએ. સમજીએ કે રાષ્ટ્રવાદ વિશે સ્ટીવન ગ્રોસબી શું કહે છે. પણ પહેલા એ જાણીએ કે આ સ્ટીવન ગ્રોસબી છે કોણ અને એમનો દ્રષ્ટિકોણ શા માટે આટલો મહત્વનો ગણાય.
જરૂર. સ્ટીવન ગ્રોસબી એ અમેરિકાની ક્લેમસન યુનિવર્સિટીમાં ધર્મ અને સમાજના પ્રોફેસર છે. પણ એમની ખાસ વાત એ છે કે એ કોઈ એક જ વિષયના નિષ્ણાત નથી. હા, એમનો અભિગમ બહુશાખીય છે, એટલે કે સમાજશાસ્ત્ર, ઇતિહાસ, ધર્મશાસ્ત્ર, રાજકીય સિદ્ધાંત, આ બધાના જ્ઞાનને ભેગું કરીને એ રાષ્ટ્રવાદને જુએ છે.
એટલે ખાલી આજના રાજકારણ કે સમાજશાસ્ત્રના ચશ્માથી નથી જોતા એમ?
બિલકુલ નહીં. અને એમાં પણ એમની ખાસ રૂચિ અને સંશોધન પ્રાચીન નજીકના પૂર્વના ઇતિહાસમાં છે, ખાસ કરીને પ્રાચીન ઇઝરાયલ.
અચ્છા, પ્રાચીન ઇતિહાસ.
હા, અને આના કારણે શું થાય છે કે જે રાષ્ટ્રીય ભાવનાનો મૂળ તત્વો છે ને, એની ઐતિહાસિક સફરને એ બહુ પાછળ સુધી જોઈ શકે છે. મતલબ કે એ માત્ર આધુનિક ઘટના નથી એવું એમનું માનવું છે. અને હા, એડવર્ડ શિલ્સ જે જાણીતા સમાજશાસ્ત્રી હતા તેમના વિદ્યાર્થી પણ રહી ચૂક્યા છે.
હા, આ તો ખરેખર રસપ્રદ વાત છે. કારણ કે મોટાભાગે તો એવી જ ચર્ચા થાય છે કે રાષ્ટ્રવાદ એટલે છેલ્લા 200-300 વર્ષની વાત, ઔદ્યોગિક ક્રાંતિ પછી, પ્રિન્ટિંગ પ્રેસ પછી.
હા, એ આધુનિકતાવાદી વિચારધારા છે.
પણ ગ્રોસબીનું આ પ્રાચીન ઇતિહાસનું જ્ઞાન એમને અલગ પાડે છે. મતલબ કે એ કહે છે કે રાષ્ટ્રીય ચેતનાના મૂળ ઘણા ઊંડા છે.
ચોક્કસ. અને આ જ વાત આપણને એમના મુખ્ય વિચાર તરફ લઈ જાય છે. ગ્રોસબીનો મૂળ તર્ક શું છે, જો ટૂંકમાં કહેવું હોય તો?
હા, કહો ને.
એમનું કહેવું છે કે રાષ્ટ્રવાદ ન તો સંપૂર્ણપણે નવી આધુનિક શોધ છે અને ન તો કોઈક અનાદિકાળથી ચાલતી આવતી સ્થિર અપરિવર્તનશીલ વસ્તુ.
એટલે
સત્ય ક્યાંક વચ્ચે છે
એમ.
હા, બરાબર. એ માને છે કે રાષ્ટ્ર તરીકે ઓળખાતા સમુદાયના જે મૂળભૂત લક્ષણો છે, દાખલા તરીકે કોઈ ચોક્કસ પ્રદેશ સાથેનું ગાઢ જોડાણ, એક સમાન વંશમાંથી આવ્યાની માન્યતા, ભલે કાલ્પનિક હોય, અને પોતાની આગવી સંસ્કૃતિ, આ તત્વો પ્રાચીન સમયમાં પણ હાજર હતા. આ રાષ્ટ્રવાદની એક મહત્વની ભૂમિકા કહી શકાય, લોકોને એક સમુદાય તરીકે જોડી રાખવાની.
પણ આજે જે રાષ્ટ્રવાદ દેખાય છે એ તો ઘણો રાજકીય નથી લાગતો. દરેક રાષ્ટ્રને પોતાનું રાજ્ય જોઈએ છે, પોતાની સરકાર, પોતાની સરહદો, એ બધું.
તમે બરાબર પકડ્યું. ગ્રોસબી કહે છે કે આધુનિક યુગે શું કર્યું, આ જે જૂના જોડાણો હતા ને, એને એક નવો રાજકીય લક્ષ્ય આપ્યો, એક નવી દિશા આપી.
નવો લક્ષ્ય એટલે?
એટલે કે દરેક રાષ્ટ્રને પોતાનો એક સાર્વભૌમ રાજ્ય હોવું જોઈએ. આ વિચારધારા આ આધુનિક રાષ્ટ્રવાદનો મુખ્ય ઉદ્દેશ બન્યો. અને પછી આધુનિક ટેકનોલોજી આવી, શિક્ષણનો ફેલાવો થયો, રાજકીય સંસ્થાઓ મજબૂત બની, આ બધાએ આ વિચારને ફેલાવવામાં અને એને અમલમાં મૂકવામાં મોટી મદદ કરી.
ઓ, સમજાયું. એટલે મૂળ ભાવના જે લોકોને જોડે છે એ જૂની છે, એની ભૂમિકા છે. પણ એ ભાવનાનો ઉપયોગ કરીને પોતાનું રાજકીય રાજ્ય સ્થાપવું એ એનો આધુનિક લક્ષ્ય છે.
એકદમ બરાબર. એટલે મૂળ ભાવના જૂની, પણ તેનું આજનું સ્વરૂપ અને રાજકીય મહત્વાકાંક્ષા નવી છે.
તો ગ્રોસબી એક રીતે પેલી બંને મુખ્ય વિચારધારાઓને પડકારે છે. જે લોકો રાષ્ટ્રવાદને ફક્ત આધુનિક માને છે, મોડર્નિસ્ટ્સ, અને જે એને એકદમ પ્રાચીન અનાદિ માને છે, પ્રાઇમોડિયલિસ્ટ્સ, એ બંનેની વચ્ચેનો એક રસ્તો બતાવે છે.
હા, એક સંકલિત દૃષ્ટિકોણ આપે છે
અને એ મૂળભૂત સવાલ પૂછે છે કે આ ભાવના આટલી શક્તિશાળી કેમ છે, આટલા લાંબા સમયથી ટકી કેમ રહી છે અને એમાં આટલા વિરોધાભાસ કેમ જોવા મળે છે, ક્યારેક એ લોકોને મોટા બલિદાન માટે પ્રેરે છે તો ક્યારેક ભયાનક હિંસા અને વિનાશનું કારણ પણ માને છે.
સાચી વાત છે. આ જટિલતાને સમજવા માટે જ ગ્રોઝબી રાષ્ટ્રીય ઓળખના ત્રણ મુખ્ય આધારસ્તંભોની વાત કરે છે.
ત્રણ આધારસ્તંભ કયા કયા?
ચાલો એક પછી એક જોઈએ. પહેલો અને કદાચ સૌથી ભાવનાત્મક, સૌથી શક્તિશાળી આધારસ્તંભ છે પ્રદેશ.
પ્રદેશ એટલે જમીન, આપણી સરહદોની અંદરનો વિસ્તાર.
હા, પણ એનાથી ઘણું વધારે. ગ્રોઝબી માટે એ માત્ર જમીનનો ટુકડો નથી, પણ એ માતૃભૂમિ છે, અથવા કહો કે પિતૃભૂમિ, હોમલેન્ડ.
માતૃભૂમિ,
આ એક એવી ભૂમિ છે જેની સાથે લોકોનું ઊંડું, ભાવનાત્મક, લગભગ પવિત્ર કહી શકાય એવું જોડાણ હોય છે. એ આપણા પૂર્વજોની ભૂમિ છે, આપણા ઇતિહાસની સાક્ષી છે અને આવનારી પેઢીઓ માટેનો વારસો છે.
આ વાત તો આપણે અહીં પણ અનુભવી શકીએ છીએ. વતનની માટીનો જે ભાવ છે એ કંઈક આવો જ છે ને, મારો દેશ મારી માટી.
બિલકુલ. ગ્રોઝબી આ માટે પ્રાચીન ઇઝરાયેલનું ઉદાહરણ આપે છે. ભલે એ લોકો દેશવટો ભોગવી રહ્યા હોય, ગુલામીમાં હોય, પણ ઝિયોન એટલે કે એમની વતનભૂમિ સાથેનું એમનું જોડાણ ક્યારેય તૂટ્યું નહીં. એ એમના માટે માત્ર ભૌગોલિક જગ્યા ન હતી, પણ સાંસ્કૃતિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક કેન્દ્ર હતી. આ માતૃભૂમિ રાષ્ટ્રની ઓળખનું હાર્દ બની જાય છે.
ખરેખર આ બહુ ઊંડી વાત છે. બીજો આધારસ્તંભ કયો?
બીજો આધારસ્તંભ છે સગપણ.
સગપણ? પણ રાષ્ટ્રમાં તો લાખો કરોડો લોકો હોય છે, એ બધા એકબીજાને ઓળખતા પણ નથી, તો એ કઈ રીતે સગા કહેવાય?
સારો સવાર છે. અહીં ગ્રોઝબી કાલ્પનિક સગપણ, ફિક્ટિવ કિનશિપની વાત કરે છે. આનો અર્થ એ નથી કે બધા ખરેખર લોહીના સગા છે, ના.
તો પછી?
પણ એવી એક પ્રબળ માન્યતા હોય છે, એક સામૂહિક વિશ્વાસ હોય છે કે રાષ્ટ્રના તમામ સભ્યો એક જ મૂળ પૂર્વજમાંથી ઉતરી આવ્યા છે, ભલે વાર્તા હોય, પૌરાણિક કથા હોય.
ઓહ, જેમ આપણે ઘણી વાર કહીએ છીએ કે આપણે સૌ એક જ પરિવારના સભ્યો છીએ, અથવા આપણે ભારત માતાના સંતાનો છીએ, એવું કંઈક.
હા, બરાબર એવું જ. આ જે કાલ્પનિક કુટુંબની ભાવના છે ને, એ ખૂબ શક્તિશાળી હોય છે. એ લોકોમાં એકતાની લાગણી પેદા કરે છે, પારસ્પરિક જવાબદારીની ભાવના જગાડે છે, આપણાપણુંની લાગણી ઊભી કરે છે. જેમ પ્રાચીન ગ્રીકો પોતાને હેલેન ગણતા અને બાકી બધાને બાર્બેરિયન કહેતા, એ પણ આ જ ભાવનાનું એક ઉદાહરણ છે. એ આપણે અને તેઓ વચ્ચેની એક રેખા દોરે છે.
સમજાયો. અને ત્રીજો આધારસ્તંભ?
ત્રીજો આધારસ્તંભ છે સંસ્કૃતિ અને કાયદો.
આમાં શું આવે? ભાષા, રીતરિવાજો.
હા, ભાષા, રિવાજો, પરંપરાઓ, તહેવારો, મૂલ્યો, કળા, સાહિત્ય, આ બધું જ એક સમુદાયને બીજાથી અલગ પાડે છે, એ બધું સંસ્કૃતિમાં આવે. પણ ગ્રોઝબી ખાસ કરીને કાયદાના મહત્વ પર ભાર મૂકે છે.
કાયદા પર?
એ કઈ રીતે?
એમનું માનવું છે કે જ્યારે કોઈ સમુદાય પોતાના આગવા કાયદાઓ હેઠળ જીવે છે, પોતાના બનાવેલા નિયમોનું પાલન કરે છે, ત્યારે એ કાયદો માત્ર નિયમોનો સંગ્રહ નથી રહેતો.
તો શું બને છે?
એ સમુદાયના નૈતિક ચરિત્રની, એની વિશિષ્ટ ઓળખની અભિવ્યક્તિ બની જાય છે. કાયદો એમની સામૂહિક ઓળખને મજબૂત બનાવે છે.
દાખલા તરીકે,
જેમ પ્રાચીન ઇઝરાયેલમાં તોરાહા હતી. એ માત્ર ધાર્મિક ગ્રંથ નહોતો, પણ એમની જીવન જીવવાની રીત હતી, એમનો કાયદો હતો, અને એણે જ જુદી જુદી ઇઝરાયેલી જાતિઓને એક રાષ્ટ્ર તરીકે જોડવાનું કામ કર્યું. એટલે સમાન જાહેર સંસ્કૃતિ અને ખાસ કરીને સમાન કાયદો એ રાષ્ટ્રને એકતા અને વિશિષ્ટતા આપે છે.
વાહ! એટલે આ ત્રણ પાયા, પવિત્ર ભૂમિ, કાલ્પનિક સગપણ અને આગવી સંસ્કૃતિ કાયદો, ગ્રોઝબીના મતે આ રાષ્ટ્રીય ચેતનાના પ્રાચીર અને સ્થાયી ઘટકો છે. આ રાષ્ટ્રવાદની મૂળભૂત ભૂમિકા છે, સમુદાયને ટકાવી રાખવાની, જોડી રાખવાની.
બરાબર. તો આ સમજ્યા પછી પેલી શૈક્ષણિક ચર્ચા પર પાછા ફરીએ. રાષ્ટ્રવાદ ક્યારથી આવ્યો? ઘણા આધુનિકતાવાદી વિચારકો છે, જેમ કે ઓનેસ્ટ ગેલનર કે બેનેડિક્ટ એન્ડરસન. એમનું કહેવું છે કે આ બધું ઔદ્યોગિક ક્રાંતિ, છાપકામ, શિક્ષણના ફેલાવા જેવી આધુનિક વસ્તુઓનું પરિણામ છે.
હા, ગેલનર કહે છે કે ઔદ્યોગિક સમાજને એક સમાન સંસ્કૃતિની જરૂર હતી. એન્ડરસન કહે છે કે છાપકામ અને મૂડીવાદે કાલ્પનિક સમુદાયો બનાવ્યા.
પણ ગ્રોસ્બી તો આ પ્રાચીન મૂળની વાત કરે છે, તો એમનો અંતિમ જવાબ શું છે આ ચર્ચામાં?
ગ્રોસ્બીનો જવાબ, મેં કહ્યું એમ, એક સંશ્લેષણ છે. એ બંને પક્ષોને સાંભળે છે. એ કહે છે કે આધુનિકતાવાદીઓ સાચા છે. કઈ બાબતમાં?
કઈ બાબતમાં?
એ બાબતમાં કે રાષ્ટ્રવાદનું જે રાજકીય સ્વરૂપ આપણે આજે જોઈએ છીએ, એટલે કે દરેક રાષ્ટ્ર માટે એક અલગ સાર્વભૌમ રાજ્ય હોવું જોઈએ એવો દાવો, અને એ દાવાને હકીકત બનાવવાની રાજકીય અને સૈન્ય ક્ષમતા, આ બધું આધુનિક છે. આ રાષ્ટ્રવાદનો આધુનિક લક્ષ્ય છે. પરંતુ જે મૂળભૂત ભાવના છે, જે માનવીય જોડાણ છે પ્રદેશ સાથે, પોતાના લોકો સાથે, પોતાની સંસ્કૃતિ સાથે, એની જે ભૂમિકા રોલ છે સમુદાય બનાવવાની, એ ખૂબ પ્રાચીન છે.
ઓકે, એટલે આધુનિકતાએ કંઈક બિલકુલ નવું નથી બનાવ્યું, પણ જે જૂની ભાવનાઓ હતી, જે જોડાણો હતા, એને એક નવું રૂપ, નવી તાકાત અને એક નવો રાજકીય ઉદ્દેશ આપ્યો છે.
બરાબર. આધુનિક શિક્ષણ, માસ મીડિયા, સંદેશાવ્યવહારના સાધનો, રાજ્યની વધતી જતી શક્તિ, આ બધા પરિબળોએ રાષ્ટ્રીય ચેતનાને વધુ તીવ્ર બનાવી, વધુ વ્યાપક બનાવી અને રાજકીય રીતે વધુ શક્તિશાળી બનાવી.
એટલે સાતત્ય પણ છે અને પરિવર્તન પણ છે.
ચોક્કસ. ગ્રોસ્બી ફરી પ્રાચીન ઇઝરાયેલનું ઉદાહરણ આપીને બતાવે છે કે રાષ્ટ્રના ત્રણેય મુખ્ય લક્ષણો, પ્રદેશ, સગપણ, સંસ્કૃતિ, કાયદો, આધુનિકતા આવ્યા પહેલાં પણ સ્પષ્ટ રીતે હાજર હતા. એ જ રીતે તેઓ મધ્યયુગીન ઇંગ્લેન્ડ કે ફ્રાન્સમાં કેવી રીતે ધીમે ધીમે રાષ્ટ્રીય ભાવના વિકસી એની વાત કરે છે.
હા.
અથવા 19મી સદીમાં જર્મનીનું એકીકરણ જુઓ. ત્યાં પહેલાં એક સાંસ્કૃતિક એકતાની ભાવના હતી અને પછી એણે રાજકીય એકતાને જન્મ આપ્યો. આ બધા ઉદાહરણો બતાવે છે કે રાષ્ટ્રવાદની સફર દરેક જગ્યાએ એકસરખી નથી રહી, પણ મૂળ તત્વો ક્યાંક ને ક્યાંક દેખાય છે.
આ સમજ ખરેખર રાષ્ટ્રવાદની જટિલતાને સારી રીતે ઉજાગર કરે છે. ચાલો હવે આપણે ગ્રોસ્બીના આખા વિશ્લેષણમાંથી જે મુખ્ય સંદેશાઓ કે શીખ મળે છે એના પર ધ્યાન આપીએ. મને લાગે છે પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો એ જ છે કે રાષ્ટ્રવાદ કોઈ ઉપર છલ્લી કે બે ચાર દાયકાની લાગણી નથી, એના મૂળ ખૂબ ઊંડા છે.
ચોક્કસ. રાષ્ટ્રીય ચેતનાની આ ઐતિહાસિક ઊંડાઈ, આ જ એની સ્થિતિસ્થાપકતા, એની ટકી રહેવાની ક્ષમતા અને એની ભાવનાત્મક શક્તિનું કારણ છે. તે આપણી ઓળખ અને સમુદાય સાથે જોડાવાની જે મૂળભૂત માનવ જરૂરિયાત છે ને, એને સ્પર્શે છે.
હા, જેમ આપણે ભારતમાં પણ આપણી પ્રાચીન સંસ્કૃતિ, ઇતિહાસ અને પરંપરાઓ સાથેનું જોડાણ અનુભવીએ છીએ અને એને રાષ્ટ્રીય ગૌરવનો ભાગ માનીએ છીએ.
બરાબર, એ આનું જ ઉદાહરણ છે.
બીજો મુદ્દો જે મને બહુ મહત્વનો લાગ્યો તે છે પવિત્ર માતૃભૂમિનો વિચાર, કે જમીન માત્ર એક ભૌતિક વસ્તુ નથી પણ એ ઓળખ, વારસો અને ઊંડા ભાવનાત્મક જોડાણનું પ્રતીક છે. આ ભૂમિ પ્રત્યેનો પ્રેમ રાષ્ટ્રવાદના કેન્દ્રમાં છે.
સાચી વાત. ત્રીજો મુખ્ય મુદ્દો છે તેની વિરોધાભાસી પ્રકૃતિ. આ સમજવું બહુ જરૂરી છે. રાષ્ટ્રવાદ લોકોને જોડી શકે છે, ભેડા કરી શકે છે, મોટા કાર્યો માટે સંગઠિત કરી શકે છે, અન્યાય સામે લડવા માટે પણ પ્રેરી શકે છે. આ તેની સકારાત્મક, મુક્તિ અપાવનારી બાજુ છે.
પણ
એ જ રાષ્ટ્રવાદ બીજાઓ પ્રત્યે, જે આપણા નથી એમની પ્રત્યે શંકા, ડર, નફરત અને હિંસા પણ પેદા કરી શકે છે. આ તેની નકારાત્મક, બાકાત રાખનારી, એક્સક્લુઝનરી અને દમનકારી બાજુ છે.
હા, આ સંતુલન જાળવવું બહુ અઘરું છે, ખાસ કરીને ભારત જેવા દેશમાં જ્યાં આટલી વિવિધતા છે. રાષ્ટ્રીય ગૌરવ પણ હોય અને બધાનો સમાવેશ પણ થાય, એ કેવી રીતે શક્ય બને?
એ જ મોટો પડકાર છે. ચોથો મુદ્દો છે કાલ્પનિક સગપણ અને સહિયારી સંસ્કૃતિની શક્તિ. એ માન્યતા કે આપણે બધા એક છીએ, ભલે એ વાર્તા કે માન્યતા પર આધારિત હોય, પણ એ લોકોને એક સાથે લાવવામાં, સહકાર માટે પ્રેરવામાં જબરદસ્ત ભૂમિકા ભજવે છે. આ તેની સામાજિક ભૂમિકા છે. અને છેલ્લો, પાંચમો મુદ્દો છે આજના વૈશ્વિકરણના યુગમાં પણ રાષ્ટ્રવાદની સતત પ્રાસંગિકતા. એવું લાગતું હતું કે દુનિયા એક ગામ બની રહી છે, સરહદો ભૂસાઈ રહી છે.
હા, એવું લાગતું હતું.
પણ થયું એનાથી ઉલટું. રાષ્ટ્રીય ઓળખ અને રાષ્ટ્રવાદી ભાવનાઓ ઘણી જગ્યાએ વધુ મજબૂત થતી દેખાય છે. ગ્રોસ્બી સૂચવે છે કે કદાચ એનું કારણ એ છે કે રાષ્ટ્રવાદ ઓળખ, સુરક્ષા અને એક અર્થપૂર્ણ જોડાણની એવી જરૂરિયાતો પૂરી પાડે છે જે કદાચ વૈશ્વિક સ્તરે, જે બહુ મોટું લાગે, કે સ્થાનિક સ્તરે, જે કદાચ બહુ નાનું લાગે, નથી મળતી.
એટલે એ એક વચલો માર્ગ જેવો સમુદાય આપે છે, જેની સાથે લોકો સરળતાથી જોડાઈ શકે.
હા, કંઈક અંશે એવું કહી શકાય, જે ન બહુ મોટો હોય કે ન બહુ નાનો.
ગ્રોસ્પીના વિચારો ખરેખર વિચારતા કરી દે એવા છે. શું આપણે એમના કેટલાક મુખ્ય વિચારોને ફરીથી યાદ રહી જાય એવી રીતે ટૂંકમાં રજૂ કરી શકીએ સારાંશ રૂપે?
હા, જરૂર. પહેલો વિચાર, રાષ્ટ્રવાદ એ માત્ર એક લાગણી નથી પણ એક રાજનીતિક કાર્યક્રમ પણ છે. એમાં રાષ્ટ્ર સાથે જોડાયેલા હોવાની ચેતના એટલે કે ભૂમિકા, રોલ, અને તે રાષ્ટ્રને પોતાનું સાર્વભૌમ રાજ્ય મળવું જોઈએ તે ઈચ્છા એટલે કે લક્ષ્ય, ગોલ બંનેનો સમાવેશ થાય છે.
બીજો, વતનભૂમિ એ રાષ્ટ્રવાદના નાટક માટે માત્ર સ્ટેજ નથી, એ નાટકનું મુખ્ય પાત્ર છે. એટલે કે જમીન એ ઓળખનો અભિન્ન હિસ્સો છે, માત્ર પૃષ્ઠભૂમિ નથી.
ત્રીજો, રાષ્ટ્રવાદ એટલા માટે ટકી રહે છે કારણ કે તે જોડાણ, અર્થ અને સુરક્ષાની આપણી કાયમી માનવીય જરૂરિયાતોને સંબોધે છે, જે કદાચ બીજા કોઈ વૈશ્વિક કે સ્થાનિક સમુદાય દ્વારા એટલી સંતોષાતી નથી.
અને ચોથો, જે તેમના સંશ્લેષણનો મુખ્ય સાર છે, આધુનિક રાષ્ટ્રવાદ તેના રાજકીય લક્ષ્યો અને સંગઠનાત્મક શક્તિમાં જૂના સમુદાયોથી ભલે અલગ હોય પણ જે મૂળભૂત માનસિક અને સામાજિક ભૂમિકા, રોલ તે ભજવે છે, જે જરૂરિયાતો તે પૂરી પાડે છે, તે ઘણી જૂની અને કાયમી છે, એટલે કે સાતત્ય અને પરિવર્તન બંને છે.
આ બધી ચર્ચાની આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગિતા? ગ્રોસ્બીના વિચારોથી આપણે શું શીખી શકીએ વ્યવહારમાં?
હા, એ મહત્વનો સવાલ છે.
એક તો મને લાગે છે કે આપણે વર્તમાન દુનિયાની ઘટનાઓનું વધુ ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરી શકીએ છીએ. દાખલા તરીકે કોઈ પ્રાદેશિક સંઘર્ષ ચાલતો હોય તો આપણે એ જોઈ શકીએ કે તેમાં પ્રદેશ, માતૃભૂમિ, વંશ, આપણા લોકો કે સંસ્કૃતિના દાવાઓ કેવી રીતે કેન્દ્રમાં છે. કોઈનો પક્ષ લીધા વગર પણ તેની પાછળની ભાવનાઓને, તેના મૂળને સમજવાનો પ્રયાસ કરી શકીએ.
હા, અને બીજું, આપણે રાજકીય ભાષણોને વધુ સારી રીતે સમજી શકીએ છીએ. નહીં, જ્યારે નેતાઓ આપણી માતૃભૂમિ, આપણા પૂર્વજો, આપણી સંસ્કૃતિ, આપણા લોકો જેવા શબ્દો વાપરે છે ત્યારે તેઓ કઈ ભાવનાઓને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તે આપણે વધુ સ્પષ્ટ રીતે પારખી શકીએ.
બરાબર. ત્રીજું, ભારત જેવા વિવિધતાસભર દેશમાં રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક ઓળખ વચ્ચે સંતુલન કેવી રીતે સાધવું એના પડકારોને સમજવામાં પણ આ વિશ્લેષણ મદદરૂપ થઈ શકે. આપણે એક રાષ્ટ્ર તરીકે કેવી રીતે બંધાઈ શકીએ અને સાથે સાથે આપણી જુદી જુદી પ્રાદેશિક, ભાષાકીય, ધાર્મિક ઓળખાઓનું સન્માન પણ કેવી રીતે જાળવી શકીએ?
આ બહુ મોટો પ્રશ્ન છે.
હા,
અને છેલ્લે મને લાગે છે કે આ બધી ચર્ચા આપણને આપણી પોતાની ઓળખ અને જોડાણો વિશે વિચારવા માટે પણ પ્રેરે છે. આપણે કયા સમુદાયો સાથે જોડાયેલા અનુભવીએ છીએ? શા માટે? આપણી ઓળખમાં વતન, કુટુંબ, ભાષા, સંસ્કૃતિ, ધર્મ આ બધાનું શું સ્થાન છે? આવું સ્વપ્રતિબિંબન આપણને વધુ જાગૃત નાગરિક બનાવી શકે છે.
ચોક્કસ.
આખી ચર્ચા પછી જો મારે કહેવું હોય કે મારા માટે મુખ્ય શીખ શું રહી, તો એ છે રાષ્ટ્રવાદની શક્તિ ખરેખર તેના ઊંડા, લગભગ આદિમ કહી શકાય તેવા મૂળમાં રહેલી છે, ખાસ કરીને પેલો પવિત્ર માતૃભૂમિ અને કાલ્પનિક સગપણનો વિચાર. એ સમજાવે છે કે શા માટે આ ભાવના આટલી તીવ્ર, આટલી ભાવનાત્મક અને આટલી પ્રબળ હોય છે.
અને મારા માટે સૌથી મહત્વનું એ સમજાયું કે રાષ્ટ્રવાદને ફક્ત સારો કે ખરાબ એવા સરળ ચોકઠાઓમાં બેસાડવો કેટલું મુશ્કેલ અને કદાચ ખોટો પણ છે. એ એક શક્તિશાળી સાધન છે, એક બળ છે, જેનો ઉપયોગ સારા માટે પણ થઈ શકે છે અને ખરાબ માટે પણ. તેની ભૂમિકા, લોકોને જોડવાની, અને તેના લક્ષ્ય, રાજકીય સત્તા, આ બંનેને સમજવું જરૂરી છે. તો જ આપણે તેની જટિલતાને સ્વીકારી શકીશું અને તેના વિશે ઉતાવળિયા નિર્ણયો લેવાનું ટાળી શકીશું.
અને અંતે, સ્ત્રોતો પર આધારિત એક વિચારવા જેવો પ્રશ્ન જે આપણે શ્રોતાઓ માટે મૂકી શકીએ. જો રાષ્ટ્રવાદ આપણી ઓળખ અને જોડાણની આટલી ઊંડી અને કાયમી જરૂરિયાત પૂરી પાડતો હોય અને તેની શક્તિ આટલી પ્રબળ હોય, તો ભવિષ્યમાં સમાજ તેના નકારાત્મક પાસાઓ, જેમ કે બીજાઓનો બાકાત કરવો, સંઘર્ષ કરવો, હિંસા કરવી, એને કેવી રીતે ઓછા કરી શકે, અને તેના સકારાત્મક પાસાઓ, જેમ કે એકતા, સામાજિક સહકાર, લોકશાહીનું રક્ષણ, એને કેવી રીતે વધુ પ્રોત્સાહન આપી શકે?
આ ખરેખર એક મોટો પડકાર છે જેના પર સૌએ વિચારવું રહ્યું.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.